ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 23 ફેબ્રુઆરી 2026 રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, આ સંગમ યુગ છે, ચડતી કળાનો યુગ. આમાં બધાનું ભલું થાય છે એટલે કહેવાય છે ચડતી કળા તેરે ભાને સર્વકા ભલા. મીઠા બાળકો, આ સંગમ યુગ છે, ચડતી કળાનો યુગ. આમાં બધાનું ભલું થાય છે એટલે કહેવાય છે ચડતી કળા તેરે ભાને સર્વકા ભલા. પ્રશ્ન છે, બાબા બધા બ્રાહ્મણ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન કરે છે, કેમ? ઉત્તર છે, કારણ કે બાબા કહે છે તમે મારા બાળકો મનુષ્યથી દેવતા બનો છો. તમને હમણે રાવણની જંજીરો અર્થાત માયા જાળથી છૂટો છો. તમે સ્વર્ગની રાજાઈ મેળવો છો, પાસ વિથ ઓનર બનો છો. હું નહીં એટલે બાબા તમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. તમે આત્માઓ પતંગ છો, તમારી દોરી મારા હાથમાં છે, હું તમને સ્વર્ગના માલિક બનાવું છું. ગીત છે, આખીર વહ દિન આયા આજ. ઓમ શાંતિ. આ અમર કથા કોણ સંભળાવી રહ્યા છે? અમર કથા કહો, સત્યનારાયણની કથા કહો કે તિજરીની કથા કહો, ત્રણેય મુખ્ય છે. હમણાં તમે કોની સામે બેઠા છો અને કોણ તમને સંભળાવી રહ્યું છે? સત્સંગ તો આપણે પણ ખૂબ કર્યો છે. ત્યાં તો બધા મનુષ્ય દેખાય છે, કહેશે ફલાણા સંન્યાસી કથા સંભળાવે છે, સેવાનંદ સંભળાવે છે. ભારતમાં તો અનેક સત્સંગ છે, ગલી ગલીમાં સત્સંગ છે. માતાઓ પણ પુસ્તક ઉઠાવીને બેસી સત્સંગ કરે છે, તો ત્યાં મનુષ્યને જોવું પડે છે. પરંતુ અહીં તો વન્ડરફુલ અર્થાત અદ્ભુત વાત છે. તમારી બુદ્ધિમાં કોણ છે? પરમાત્મા. તમે કહો છો હમણાં બાબા સામે આવેલા છે. તમારી બુદ્ધિમાં છે, તમારી બુદ્ધિમાં કોણ છે? તો પરમાત્મા. તમે કહો છો હમણાં બાબા સામે આવેલા છે. નિરાકાર બાબા આપણને ભણાવે છે. મનુષ્ય કહે છે એ ઈશ્વર તો નામરૂપથી ન્યારા છે. બાપ સમજાવે છે કે નામરૂપથી ન્યારી કોઈ વસ્તુ નથી. આપ બાળકો જાણો છો, અહીં કોઈ પણ સાકાર મનુષ્ય નથી ભણાવતા. બીજે ક્યાંય પણ જાઓ, આખી દુનિયામાં સાકાર જ ભણાવે છે. અહીં તો સુપ્રીમ બાપ છે, જેમને નિરાકાર ગોડ ફાધર કહેવાય છે. એ નિરાકાર સાકારમાં બેસીને ભણાવે છે. આ બિલકુલ નવી વાત થઈ. જન્મ બાય જન્મ તમે સાંભળતા આવ્યા છો, આ ફલાણા પંડિત છે, ગુરુ છે, અનેકા અનેક નામ છે. ભારત તો ખૂબ મોટું છે. જે પણ કાંઈ શીખવાડે છે, સમજાવે છે તે મનુષ્ય જ છે. મનુષ્ય જ શિષ્ય બનેલા છે. અનેક પ્રકારના મનુષ્ય છે. ફલાણા સંભળાવે છે, હંમેશા શરીરનું નામ લેવાય છે. ભક્તિ માર્ગમાં નિરાકારને બોલાવે છે કે હે પતિ પાવન આવો. એ જ આવીને બાળકોને સમજાવે છે. આપ બાળકો જાણો છો કે કલ્પ કલ્પ આખી દુનિયા જે પતિત બની જાય છે તેને પાવન કરવાવાળા એક જ નિરાકાર બાપ છે. તમે અહીં જે બેઠા છો તમારામાં પણ કોઈ કાચા છે, કોઈ પાક્કા છે, કારણ કે અર્ધો કલ્પ તમે દેહ અભિમાની બન્યા છો. હવે દેહી અભિમાની આ જન્મમાં બનવાનું છે. તમારા દેહમાં રહેવાવાળો જે આત્મા છે તેને પરમાત્મા સમજાવે છે. આત્મા સંસ્કાર લઈ જાય છે. આત્મા કહે છે ઓર્ગન્સ અર્થાત કર્મેન્દ્રિયો દ્વારા કે હું ફલાણો છું. પરંતુ આત્મ અભિમાની તો કોઈ નથી. બાપ સમજાવે છે જે આ ભારતમાં સૂર્યવંશી હતા એ જ આ સમયે આવીને બ્રાહ્મણ બનશે પછી દેવતા બનશે. મનુષ્ય દેહ અભિમાની રહેવાના ટેવાયેલા છે, દેહી અભિમાની રહેતા ભૂલી જાય છે. એટલે બાપ ઘડી ઘડી કહે છે, દેહી અભિમાની બનો. આત્મા જ ભિન્ન ભિન્ન શરીર લઈને જાય પાઠ ભજવે છે. આ છે એમના ઓર્ગન્સ. હવે બાપ બાળકોને કહે છે, મન મના ભવ. બાકી ફક્ત ગીતા વાંચવાથી કોઈ રાજ્ય ભાગ્ય થોડી મળી શકે છે. તમને આ સમય ત્રિકાળદર્શી બનાવાય છે. રાત દિવસનો ફરક થઈ ગયો છે. બાપ સમજાવે છે, હું તમને રાજયોગ શીખવાડું છું. કૃષ્ણ તો સતયુગના પ્રિન્સ રાજકુમાર છે, જે સૂર્યવંશી દેવતાઓ હતા. એમનામાં કોઈ જ્ઞાન નથી. જ્ઞાન તો પ્રાયઃ લોપ થઈ જશે. જ્ઞાન છે જ સદગતિ માટે. સતયુગમાં દુર્ગતિમાં કોઈ હોતું જ નથી. તે છે સતયુગ. હમણાં છે કળિયુગ. ભારતમાં પહેલા સૂર્યવંશી 8 જન્મ, પછી ચંદ્રવંશી 12 જન્મ. આ એક જન્મ હમણાં તમારો સૌથી સારો જન્મ છે. તમે છો પ્રજાપિતા બ્રહ્મા મુખ વંશાવલી. આ છે સર્વોત્તમ ધર્મ. દેવતા ધર્મ સર્વોત્તમ ધર્મ નહીં કહેવાશે. બ્રાહ્મણ ધર્મ સૌથી ઊંચો છે. દેવતાઓ તો પ્રલબ્ધ ભોગવે છે. આજકાલ ઘણા સોશિયલ વર્કર અર્થાત સમાજ સેવક છે. તમારી છે રૂહાની સર્વિસ અર્થાત સેવા. તે છે શારીરિક સેવા કરવાની. રૂહાની સર્વિસ એક જ વખત થાય છે. પહેલા આ સોશિયલ વર્કર વગેરે નહોતા. રાજા રાણી રાજ્ય કરતા હતા. સતયુગમાં દેવી દેવતા હતા. તમે જ પૂજ્ય હતા, પછી પૂજારી બન્યા. લક્ષ્મી નારાયણ દ્વાપરમાં જ્યારે વાંગ માર્ગમાં જાય છે તો મંદિર બનાવે છે. પહેલા શિવનું મંદિર બનાવે છે. એ છે સર્વના સદગતિદાતા. તો એમની જરૂર પૂજા કરવી જોઈએ. શિવ બાબાએ જ આત્માઓને નિર્વિકારી બનાવ્યા હતા ને. પછી થાય છે દેવતાઓની પૂજા. તમે જ પૂજ્ય હતા, પછી પૂજારી બન્યા. બાબાએ સમજાવ્યું છે, ચક્રને યાદ કરતા રહો. સીડી ઉતરતા ઉતરતા એકદમ પટ પર આવીને પડ્યા છો. હવે તમારી ચડતી કળા છે. કહે છે ચડતી કળા તેરે ભાને સર્વકા ભલા. આખી દુનિયાના મનુષ્ય માત્રની હવે ચડતી કળા છે. પતિત પાવન આવીને બધાને પાવન બનાવે છે. જ્યારે સતયુગ હતો તો ચડતી કળા હતી અને બાકી બધા આત્માઓ મુક્તિ ધામમાં હતા. બાપ સમજાવે છે, મીઠા મીઠા બાળકો, મારો જન્મ ભારતમાં જ થાય છે. શિવ બાબા આવ્યા હતા, ગવાયેલું છે, હવે ફરી આવેલા છે. અને કારણે જ રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર જ્ઞાન. આને કહેવાય છે રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. સ્વરાજ્ય મેળવવા માટે યજ્ઞ રચાયેલો છે. વિઘ્ન પણ પડ્યા હતા, હમણાં પણ પડી રહ્યા છે. માતાઓ પર અત્યાચાર થાય છે. કહે છે, બાબા અમને આ નિર્વસ્ત્ર કરે છે, અમને આ છોડતા નથી. બાબા અમારી રક્ષા કરો. દેખાડે છે દ્રૌપદીની રક્ષા થઈ. હવે તમે 21 જન્મો માટે બેહદના બાપ પાસેથી વારસો લેવા આવ્યા છો. યાદની યાત્રામાં રહીને પોતાને પવિત્ર બનાવો છો. પછી વિકારમાં ગયા તો ખલાસ, એકદમ નીચે પડશો. એટલે બાપ કહે છે પવિત્ર જરૂર રહેવાનું છે. જે કલ્પ પહેલા બન્યા હતા એ જ પવિત્રતાની પ્રતિજ્ઞા કરશે. પછી કોઈ પવિત્ર રહી ન શકે. કોઈ નથી રહી શકતા. મુખ્ય વાત છે યાદને. યાદ કરશે, પવિત્ર રહેશે અને સ્વદર્શન ચક્ર ફેરવતા રહેશે તો પછી ઉચ્ચ પદ મેળવશે. વિષ્ણુના બે રૂપ રાજ્ય કરે છે ને, પરંતુ વિષ્ણુને જે શંખ ચક્ર આપી દીધા છે તે દેવતાઓને નહોતા, લક્ષ્મી નારાયણને પણ નહોતા. વિષ્ણુ તો સૂક્ષ્મ વતનમાં રહે છે, તેમને ચક્રના નોલેજની જરૂર નથી, ત્યાં મૂવી અર્થાત મૌનની ભાષા ચાલે છે। હવે તમે જાણો છો આપણે શાંતિધામના રહેવાવાળા છીએ, તે છે નિરાકારી દુનિયા। હવે આત્મા શું વસ્તુ છે તે પણ મનુષ્ય માત્ર નથી જાણતા। કહી દે છે આત્મા સો પરમાત્મા, આત્મા માટે કહે છે એક ચમકતો સિતારો છે જે ભ્રુકુટીની વચ્ચે રહે છે, આ આંખોથી જોઈ ન શકાય, ભલે કોઈ કેટલી પણ કોશિશ કરે, કાચ વગેરેમાં બંધ કરીને રાખે કે જોઈએ આત્મા કેવી રીતે નીકળે છે, કોશિશ કરે છે, પરંતુ કોઈને પણ ખબર નથી પડતી આત્મા શું વસ્તુ છે, કેવી રીતે નીકળે છે। બાકી એટલું કહે છે આત્મા સ્ટાર જેવો છે, દિવ્ય દ્રષ્ટિ વગર તેને જોઈ નથી શકાતો। ભક્તિ માર્ગમાં અનેકને સાક્ષાત્કાર થાય છે, લખેલું છે અર્જુનને સાક્ષાત્કાર થયો, અખંડ જ્યોતિ છે। અર્જુને કહ્યું હું સહન નથી કરી શકતો, બાપ સમજાવે છે એટલું તેજોમય વગેરે કાંઈ નથી। જેમ આત્મા આવીને શરીરમાં પ્રવેશ કરે છે ખબર થોડી પડે છે। હવે તમે પણ જાણો છો કે બાબા કેવી રીતે પ્રવેશ કરીને બોલે છે, આત્મા આવીને બોલે છે, આ પણ ડ્રામામાં બધી નોંધ છે, આમાં કોઈની તાકાતની વાત નથી। આત્મા કોઈ શરીરને છોડી જતો નથી, તે સાક્ષાત્કારની વાત છે, વન્ડરફુલ વાત છે ને। બાપ કહે છે હું પણ સાધારણ તનમાં આવું છું, આત્માને બોલાવે છે ને, પહેલા આત્માઓને બોલાવીને તમને પૂછતા પણ હતા, હવે તો તમો પ્રધાન બની ગયા છે ને, બાપ આવે જ છે, આવે જ એટલે છે કે હું જઈને પતિતોને પાવન બનાવું। કહે પણ છે 84 જન્મ, તો સમજવું જોઈએ જે પહેલા આવ્યા છે તેમણે જરૂર 84 જન્મ લીધા હશે, તેઓ તો લાખો વર્ષ કહી દે છે। હવે બાપ સમજાવે છે તમને સ્વર્ગમાં મોકલ્યા હતા, તમે જઈને રાજ્ય કર્યું હતું, તમને ભારતવાસીઓને સ્વર્ગમાં મોકલ્યા હતા, રાજયોગ શીખવાડ્યો હતો સંગમ પર। બાપ કહે છે હું કલ્પના સંગમ યુગે આવું છું, ગીતામાં પણ યુગે યુગે શબ્દ લખી દીધો છે। હમણાં તમે જાણો છો આપણે સીડી કેવી રીતે ઉતરીએ છીએ પછી ચડીએ છીએ, ચડતી કળા પછી ઉતરતી કળા, હમણાં આ સંગમ યુગ છે, સર્વની ચડતી કળાનો યુગ, બધા ચડી ગયા છે, બધા ઉપર જશે પછી તમે આવશો સ્વર્ગમાં પાઠ ભજવવા। સતયુગમાં બીજો કોઈ ધર્મ નહોતો, તેને કહેવાય છે વાઇસલેસ વર્લ્ડ અર્થાત નિર્વિકારી દુનિયા। પછી દેવી દેવતાઓ વામ માર્ગમાં જઈને બધા વિશેષ અર્થાત વિકારી થવા લાગે છે, યથા રાજા રાણી તથા પ્રજા। બાપ સમજાવે છે કે હું ભારતવાસી, બાપ સમજાવે છે કે હે ભારતવાસી તમે વાઇસલેસ વર્લ્ડમાં હતા, હમણાં છે વિશેષ વર્લ્ડ, અનેક ધર્મ છે, બાકી એક દેવી દેવતા ધર્મ નથી, જરૂર જ્યારે ન હોય ત્યારે તો પછી સ્થાપન થાય। બાપ કહે છે હું બ્રહ્મા દ્વારા આવીને આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરું છું, અહીં જ કરશે ને, સૂક્ષ્મ વતનમાં તો કરશે નહીં। લખેલું છે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મની રચના રચે છે, તમને આ સમય પાવન નહીં કહેવાશે, પાવન બની રહ્યા છો, સમય તો લાગે છે ને, પતિથી પાવન કેવી રીતે બન્યા આ કોઈ પણ શાસ્ત્રોમાં નથી। હકીકતમાં મહિમા તો એક બાપની છે, એ બાપને ભૂલવાના કારણે જ ઓર્ફન અર્થાત અનાથ બની ગયા છે, લડતા રહે છે, પછી કહે છે બધા મળીને એક કેવી રીતે થાય, ભાઈ ભાઈ છે ને, બાબા તો અનુભવી છે, ભક્તિ પણ આમણે પૂરી કરી છે, સૌથી વધારે ગુરુ કરેલા છે, હવે બાપ કહે છે આ બધાને છોડો, હમણાં હું તમને મળું છું સર્વના સદગતિ દાતા. એક સતશ્રી અકાળ કહે છે ને, અર્થ નથી સમજતા, વાંચતા તો ખૂબ રહે છે. બાપ સમજાવે છે હમણાં બધા પતિત છે, પછી પાવન દુનિયા બનશે. ભારત જ અવિનાશી છે, આ કોઈને ખબર નથી. ભારતનો ક્યારેય વિનાશ થતો નથી અને નથી ક્યારેય પ્રલય થતો. આ જે દેખાડે છે સાગરમાં પીપળાના પાન પર શ્રી કૃષ્ણ આવ્યા. હવે પીપળાના પાન પર તો બાળક આવી ન શકે. બાપ સમજાવે છે તો ગર્ભથી જન્મ લેશો. બાપ સમજાવે છે તમે ગર્ભથી જન્મ લેશો ખૂબ આરામથી. ત્યાં ગર્ભ મહેલ કહેવાય છે, અહીંયા તો ગર્ભ જેલ. સતયુગમાં છે ગર્ભ મહેલ. આત્માને પહેલાથી જ સાક્ષાત્કાર થાય છે. આ તનછોડી બીજું લેવાનું છે, ત્યાં આત્મા અભિમાની રહે છે. મનુષ્યો તો નથી રચયિતાને, નથી રચનાના આદિમત્ય અંતને જાણતા. હમણાં તમે જાણો છો, બાપ છે જ્ઞાનના સાગર, તમે માસ્ટર સાગર છો. તમે માતાઓ છો નદીઓ, અને આ ગોપ છે જ્ઞાન માન સરોવર. આ જ્ઞાન નદીઓ છે, તમે છો સરોવર. પ્રવૃત્તિ માર્ગ જોઈએ ને, તમારો પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો, હમણાં પતિત છે. બાપ કહે છે આ સદૈવ યાદ રાખો કે અમે આત્મા છીએ. એક બાપને યાદ કરવાના છે. બાબાએ ફરમાન આપ્યું છે કે કોઈ પણ દેહધારીને યાદ ન કરો. આ આંખોથી જે કાંઈ જુઓ છો તે બધું ખતમ થઈ જવાનું છે. એટલે બાપ કહે છે મન મના ભવ, મધ્યાજી ભવ, આ કબ્રિસ્તાનને ભૂલતા જાઓ. માયાના તોફાન તો ખૂબ આવશે, આનાથી ડરવાનું નથી. ખૂબ તોફાન આવશે, પરંતુ કર્મેન્દ્રિયોથી કર્મ નથી કરવાના. તોફાન ત્યારે આવે છે જ્યારે તમે બાપને ભૂલી જાઓ છો. આ યાદની યાત્રા એક જ વખત થાય છે, તે છે મૃત્યુલોકની યાત્રાઓ. અમરલોકની યાત્રા આ છે. તો હવે બાપ કહે છે કોઈ પણ દેહધારીને યાદ ન કરો. બાપ કહે છે કોઈ પણ દેહધારીને યાદ ન કરો. બાળકો શિવ જયંતિના કેટલા તાર અર્થાત ટપાલ મોકલે છે. બાપ કહે છે તતત્વ. આ બાળકોને પણ બાપ અભિનંદન કરે છે. હકીકતમાં તમને અભિનંદન કરે છે, કારણ કે મનુષ્યથી દેવતા તમે બનો છો. પછી જે પાસ વિથ ઓનર થશે તેમને વધારે માર્ક્સ અને સારો નંબર મળશે. બાપ તમને અભિનંદન કરે છે કે હવે તમે રાવણની જંજીરો અર્થાત માયાજાળથી છૂટો છો. બધા આત્માઓ પતંગ છે, બધાની દોરી બાપના હાથમાં છે. આ બધાને લઈ જશે. સર્વના સદગતિ દાતા છે, પરંતુ તમે સ્વર્ગની રાજાઈ મેળવવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, પાસ વિથ ઓનર થવા માટે એક બાપને યાદ કરવાના છે, કોઈ પણ દેહધારીને નહીં. આ આંખોથી જે દેખાય છે તેને જોતા પણ નથી જોવાનું. બીજી પોઈન્ટ છે, આપણે અમરલોકની યાત્રા પર જઈ રહ્યા છીએ એટલે મૃત્યુલોકનું કાંઈ પણ યાદ ન રહે. આ કર્મેન્દ્રિયોથી કોઈ પણ વિકર્મ ન થાય, આ ધ્યાન રાખવાનું છે. વરદાન છે પોતાના શિક્ષા સ્વરૂપ દ્વારા શિક્ષા આપવાવાળા શિક્ષા સંપન્ન યોગ્ય શિક્ષક ભવ. પોતાના શિક્ષા સ્વરૂપ દ્વારા શિક્ષા આપવાવાળા શિક્ષા સંપન્ન યોગ્ય શિક્ષક ભવ. યોગ્ય શિક્ષક એમને કહેવાય છે જે પોતાના શિક્ષા સ્વરૂપ દ્વારા શિક્ષા આપે. એમનું સ્વરૂપ જ શિક્ષા સંપન્ન હશે. એમનું જોવાનું ચાલવાનું પણ કોઈને શિક્ષા આપશે. જેવી રીતે સાકાર રૂપમાં કદમ કદમ દરેક કર્મ શિક્ષકના રૂપમાં પ્રેક્ટિકલમાં જોયું, જેને બીજા શબ્દોમાં ચરિત્ર કહેવાય છે. કોઈને વાણી દ્વારા શિક્ષા આપવી તો સાધારણ વાત છે, પરંતુ બધા અનુભવ ઈચ્છે છે તો પોતાના શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ સંકલ્પની શક્તિથી અનુભવ કરાવો. સ્લોગન છે, સંકલ્પોની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આત્મશક્તિની ઉડાન ભરતા ચાલો. સંકલ્પોની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આત્મશક્તિઓની ઉડાન ભરતા ચાલો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. આજની પોઈન્ટ છે, સંગઠનને એકતાના સૂત્રમાં પરોવવા માટે વાણીની શક્તિ પર વિશેષ ધ્યાન આપો. વાણી સદા નિર્મળ હોય, ઓછું બોલો, ધીરે બોલો અને મીઠું બોલો. સન્માનજનક બોલો જ બોલો, બોલે જ સન્માનજનક બોલે જ બોલો. હજી સુધી સાધારણ બોલ વધારે છે. અલૌકિક બોલ હોય, ફરિશ્તાના બોલ હોય, દરેક બોલ મધુર હોય. હવે આ વાત પર અંડરલાઇન કરો, ત્યારે પ્રત્યક્ષતા થશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.